તારીખ 22/6/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 225 અને 226 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 162.
વક્તાને શાસ્ત્ર વાંચી આજીવિકાદી લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા ન હોવી જોઈએ, કારણ કે આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહીં. કોઈ વક્તાઓ શાસ્ત્ર વાંચનના અવેજીમાં બદલામાં કાંઈ પણ લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા રાખે છે, માત્ર પૈસા મળે તો જ એને બદલી લીધો છે એમ નથી. ઊંચી જ વસ્તુ લઈએ તો પણ તેની તે વાત છે, માનાદની અપેક્ષા રાખે તો પણ એને લોકમાં સમાજમાં કાંઈ ને કાંઈ પોતાના કાર્યની સામે ઈચ્છા રાખે છે. હું આટલો પરિશ્રમ લઉં છું તો એની સામે મારું આટલું માન સન્માન શ્રોતાઓ એ કરવું જોઈએ, અથવા અનેક શ્રોતાઓ સાંભળવા આવે છે એની સાથેના સંબંધોને લઈને ક્યારેક કોઈનું જે કાંઈ કામ પડે ત્યારે મારું કાર્ય બરાબર થઈ જાય, અથવા કોઈ એવું અઘરું કામ હોય તો પણ પાર પડી જાય, અથવા વ્યવહારિક સંબંધો પણ બરાબર મારા ગોઠવાઈ જાય, દીકરા દીકરી સંબંધી એ બધા લૌકિક કાર્યમાં આવે છે. આત્મહિત સિવાયના તમામ કાર્યો લૌકિક કાર્યમાં ગણવા. શાસ્ત્ર તો આત્મહિતાર્થે વાંચન કરવાનું છે, આ સિવાય બીજો કોઈ પણ હેતુ હોય, આત્માર્થ સિવાયનો કોઈ પણ હેતુ હોય તો તે લૌકિક અભિનિવેશ ગણવા યોગ્ય છે. આ તો શ્રીમતી સ્પષ્ટ કર્યું છે, બહુ સ્પષ્ટ વચન આવ્યું આ વિષયમાં. અપ્રશસ્ત અભિનિવેશનો વિષય ચાલ્યો એના પહેલા આ પત્ર લીધો શસ્વાને નિરીક્ષકમાં એ જ લૌકિક અપ્રશસ્ત શાસ્ત્ર વિનિવેશમાં પહેલી જ વચન વાત એ છે કે આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી એટલે ઈચ્છા રાખી અપેક્ષા રાખી તે બધું લૌકિક કાર્યમાં શાસ્ત્રીય વિનિવેશમાં જાય છે. જે વક્તાને તો અવશ્ય લાગુ પડે છે, પણ કોઈ પણ ધાર્મિક જનને આ નિયમ લાગુ પડે છે. શ્રોતા હોય તો એને પણ લાગુ પડે છે. હું આ ક્ષેત્રમાં આવું એટલે અમુક પ્રકારે મારું કાર્ય થાય, કોઈ પણ કાર્ય થાય, આત્માર્થ સિવાય કોઈ પણ ઈચ્છા રાખે આ સમાજની, ધાર્મિક સમાજની, ધાર્મિક ક્ષેત્રની, ધાર્મિક સંબંધોની, એ બધું દર્શનનું ને વૃદ્ધિનું સિદ્ધું કારણ છે. અને ત્યાં તો તીવ્ર થવાનું એ સિદ્ધું કારણ છે. ચારિત્ર દોષ તો છે જ રાગાદી ભાવનો, પણ દર્શન મૂળનો પણ સિદ્ધ જ દોષ એમાં આવે છે. વક્તાને તો વિશેષ જવાબદારી છે, પણ કોઈ પણ ધાર્મિક જનની લૌકિક કાર્ય સંબંધી સાવધાની રાખવા જેવી છે. આજીવિકાનું સાધન ન હોય તો કાંઈ ને કાંઈ લૌકિક કાર્યનો પરિશ્રમ કરી અને આજીવિકા મેળવી શકે છે. જગતમાં ઘણા બધાને આજીવિકા માટે પ્રવૃત્તિ કરવી પડે છે. જે લૌકિક વ્યાપાર નોકરી જે કાંઈ કરે છે એ આજીવિકા માટે બધા કરે છે, એમ એ કરે, પણ ધર્મના ક્ષેત્રમાંથી આજીવિકા ન મેળવે. હા, આપવાવાળા દાન આપવા તૈયાર થાય એ બીજી બીજો વિષય છે, પણ પોતે અપેક્ષા રાખે તો પોતાને દોષ થયા વિના રહે નહીં, એમ વાત છે. આપવાવાળા અપેક્ષા એ છે કે કેમ છે એ સવાલ છે. પરમાત્માઓને દાન તો દે છે લોકો, એ અપેક્ષા એ છે કે કેમ એ સવાલ છે. દાન દેવાના જે પાત્રો છે એમાં આત્માર્થીથી માંડીને ધર્માત્મા સુધીના પાત્રો છે ને, એને લોકો દાન આપે છે, તો એ દાન અપેક્ષા બુદ્ધિથી લે છે કે કેમ એ સવાલ છે. શું એક માણસે એમ કહ્યું કે મારે 1000 શાસ્ત્રો ખરીદીને દાનમાં આપી દેવા છે, કોઈ બધાને આપશે કે નહીં આપે, એટલે લેનારા લેશે કે નહીં લે, પણ અપેક્ષા બુદ્ધિથી આવે તો કે અહીંયા આવું બધું મળ્યા કરે છે માટે આપણે અહીંયા આવવું જોઈએ, તો ફેર છે કે જે દોષ છે એ પોતાના પરિણામ ન છે, જે ક્રિયા થાય છે એનો દોષ નથી. ક્યાં ઉભા રહેવાની વાત છે. ત્યારે આપણે લાભ લેશું એ વૃત્તિ પણ સારી. સીધી વાત આ છે, અસ્તિત્વ જોઈએ કે આ જીવ એમાં આત્માર્થ શું જોવે છે, અથવા આત્માર્થ જોઈને કેવી રીતે પરિણામ થયા, બસ આના ઉપર બધો આધાર છે. એવા વક્તા હોય એને વક્તાના સ્થાને બેસાડીને શ્રવણ નહીં કરવું જોઈએ, એની અનુભવ ના થશે અને એ શ્રવણ કરનારને પણ એનો દોષ લાગશે. એવી અપેક્ષા વાળાને દાન દેનારને પણ એનો દોષ લાગશે, દાનનું પુણ્ય નહીં થાય, એ દાનથી પુણ્ય નહીં થાય. દાન પણ પાત્ર જોઈને, સુપાત્ર જોઈને આપવું. તમને એમ ખબર પડે કે આ માણસ ગરીબ છે, એને કંઈક આપવું જોઈએ, પણ બીજો કોઈ એમ કે એને આપશો તો એ લઈને દારૂ પીવા જશે, તમે એને 50 રૂપિયાની મદદ કરશો, 100 રૂપિયાની મદદ કરશો એટલે દારૂના પીઠામાં જવાનો છે. પછી તમે એને દાન આપવા જશો ખરા, કપડા ફાટેલા છે, મેલા છે, ગરીબ દેખાય છે, તો દેશો જશો, દાન દેશો ખરા. એ ખબર પડે કે આનો દુરુપયોગ થાય છે એવી પ્રવૃત્તિ કોઈ કરતું નથી. એમ દાન દેનારની જવાબદારી છે કે ક્યાં દાન દેવું, એની જવાબદારી છે. ગમે ત્યાં દાન ન દેવા, અમારે તો દાન દેવું છે ને ગમે ત્યાં આપી દે, એ અવિવેક છે, વિવેક નથી, અવિવેક છે. સર્વોદય હોસ્પિટલ જોયું કે નહીં જોયું? અમે નહોતા સાથે ઓક્ટોબરમાં સર્વોદય હોસ્પિટલ જોયું. દુનિયાભરની વાતો નાખી છે, મસ્જિદ બનાવી છે, ચર્ચ બનાવ્યું છે, માતાજીના મંદિરો બનાવ્યા છે, હનુમાનજીના મંદિરો બનાવ્યા છે, જલારામના મંદિરો બનાવ્યા છે, શિરડીના સાંઈબાબાનું બનાવ્યું છે, દિગંબર જૈન મંદિર બનાવ્યું છે, શ્વેતાંબર જૈન મંદિર બનાવ્યું છે. દુનિયાભરનું લાખો રૂપિયા નથી નાખ્યા, કરોડો રૂપિયા નાખ્યા છે. એક માણસ જમીન જ જોઈએ અત્યારે કરોડો નો થાય, આમ તો અત્યારે તો કેટલા કરોડ થાય કે હું માગી. વિવેક છે, અવિવેક છે, વિનય મિથ્યાર્થ પોષાય છે. બધાનો હું વિનય કરું છું, એનું નામ વિનય મિથ્યાર્થ છે. પાંચ પ્રકારના મિથ્યાર્થમાં મારા વિનય મિથ્યાર્થ છે. સમજીને પ્રભાવ ના કરે તો પ્રભાવ ના કરે એમાં શું કરશે? રૂપિયો આપશે, પાંચ પાંચ રૂપિયા આપશે, દસ દસ રૂપિયા આપશે. કઈ આજીવિકા તો બધાને નહીં આપી દે, એમાં તો બીજો શું દુરુપયોગ થાય? બે રૂપિયા પાંચ રૂપિયાની પ્રભાવનામાં બીજો શું દુરુપયોગ થાય? અને તે પણ અહીંયા આવનારા પ્રત્યે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ધર્મ બુદ્ધિથી આવે છે, પ્રભાવના લેવા માટે આવતા નથી, એમ અપેક્ષા રાખીને દેવાય છે. એનો કઈ દોષ નથી. અહીંયા તો જો કે વક્તાનો વિષય ચાલ્યો છે કે જૈન શાસ્ત્રના વક્તા હોય એણે વાંચનના બદલામાં, શાસ્ત્ર વાંચનના બદલામાં કોઈ પણ લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા અને અપેક્ષા એને હોવી જોઈએ. જો એવી અપેક્ષાથી વાંચે તો એના વાંચનમાં યથાર્થતા હોય નહીં, યથાર્થ ઉદ્દેશ ન આપી શકે એટલે એના વાંચનમાં યથાર્થતા હોય નહીં. અથવા જે આપનાર હોય એનાથી એને દબાવવું જોઈએ, આપનારના અવગુણને એ સ્પષ્ટ કરી ન શકે કે તમે આ ભૂલ કરો છો, એમ ન એને કહી શકે. કેમ કે તો એને એનો ઉપકારી છે, દેનાર તો એનો ઉપકારી થઈ ગયો, પોતે લેનાર છે એટલે એનાથી હીનો રહ્યો, દીન રહ્યો. એવી જ પરિસ્થિતિ ઊભી થાય તો એમાં યથાર્થતા ન રહે. જેમ કે એને આશા છે કે હું આના અવગુણ કહીશ તો એને દુઃખ લાગશે, એને દુઃખ લાગશે તો મને જે એના પ્રત્યે આશા છે એ મારી આશાની પૂર્તિ નહીં થાય, નારાજ થઈ જશે મારા ઉપર, ભય લાગે છે. એ યથાર્થ કહી શકે નહીં, યથાર્થ બોલી શકે નહીં, યથાર્થ ઉપદેશ આપી શકે નહીં. એને તો કાંઈક શ્રોતાના અભિપ્રાય અનુસાર વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. તો એ શું કરે ઊંડે ઊંડે એને આને સારું લાગે એમ કરવું, મને જે દે છે એને સારું લાગે એમ કરો, એને એને ક્યાંય ખરાબ ન લાગવું જોઈએ, એ નારાજ ન થવા જોઈએ ને એ રાજી રહી એવું બોલ્યા કરું. તો જેમ કોઈ જગતની અંદર પણ શ્રીમંત માણસો હોય છે, રાજા હોય છે, એની પડખે પડશે ને એવા માણસો, બીજા પણ શબ્દ એના માટે વપરાય છે. એ પણ કહેવાય છે, અથવા ખુશામત ખોરમા, ખુશામત ખુશામતના બદલામાં મેળવવાની પ્રવૃત્તિ રાખે. તો આપણે એને એના પોતાના અભિપ્રાય એને સારું લાગે એના અભિપ્રાયનું ખુશામતનો જે પ્રકાર થઈ ગયો, બીજું શું થઈ ગયું? અને એમ કરીને પણ એને પોતાનું પ્રયોજન સાધવું છે. આ ઇનડાયરેક્ટ પ્રયોજન સાધવાની જ પ્રવૃત્તિ થઈ ગઈ એની વક્તાને. શાસ્ત્ર વાંચનની પ્રવૃત્તિ નહીં, શાસ્ત્ર વાંચન તો વક્તાએ પણ પોતાના આત્મહિતને મુખ્ય કરીને લક્ષ્યમાં રાખીને શાસ્ત્ર વાંચન કરવાનું હોય છે. એના બદલે એને સારું લાગે, એના અભિપ્રાયને પોષણ મળે, અને તો મારું પ્રયોજન બરાબર સધાય એવો અભિપ્રાય એનો રહ્યા કરે છે. તેથી લોભી વક્તા સાચો ઉપદેશ આપી શકે નહીં. એવો આશાવાન લોભી વક્તા હોય એ સાચી વાત કહી શકે નહીં, અને એવા વાત કરનારા હોય એ શ્રવણ કરવા યોગ્ય પણ નથી. શ્રોતાની પણ એ જવાબદારી છે, એવું હોય તો એ શ્રવણ કરવાનું છોડી દે. ગુરુદેવ શ્રી એ તો બધા વક્તા શ્રોતાના સ્વરૂપથી બહુ ખુલાસા કર્યા છે. મોક્ષમાં પ્રકાશકના પહેલા અધ્યાય ઉપરના પ્રવચનમાં તો કેટલાય ખુલાસા કર્યા છે. આપણે ગયા વર્ષે એક આર્ટિકલ તૈયાર કર્યો હતો, વક્તા સ્વરૂપ કેવું હોય, વાંચનકારની યોગ્યતા કેવી હોય, 37 બોલેના ઉપર દીધા હતા. નામ રહી ગયું, ગુરુદેવનું મોટું નામ રહી ગયું, કામ રહ્યું અને કામ ખોટું થઈ ગયું એમ થાય છે. એવી રીતે લેવાની અપેક્ષા વાળા સાચું કહી જ ન શકે,
કોઈ તો
નહીં, એ ભૂલ પડે જ નહીં. આમ જ વૈદ છે, નાળના ધબકારા ઉપરથી રોગ પારખેલી એક પેટમાં હું પડ્યું છે. પકડે તો કાંડા ઉપરથી નાળ, નાળ તો અહીંયા છે, પેટમાં નથી, હાથે છે. પણ અહીંથી પકડે, આખા શરીરમાં ક્યાંય રોગ હોય તો અહીંથી પકડે નાડી, ના એને નાડી વૈદ કે છે કે નહીં? તો એ આ તો સદગુરુ છે, એ તો વૈદ છે, પકડે છે, નાળ પકડે છે. ચાલ ઉપરથી, કોઈના અંગ પાંગ ઉપરથી, નાળ ઉપરથી, એ બધા નિમિત્ત જ્ઞાન ના પ્રકારો છે. કઈ દી
શું?
અમારે ત્યાં એક વૈદ આવતા હતા, નાડી વૈદ, એમ કે ટાઈફોઈડ થયો હતો મારા ઘરમાં એક સુધી નથી, અને 15 દિવસ પહેલા સુખડી ખાધી છે, ઉપર પાણી તરફ પીધું છે, અને પછી આ છોકરો દોડ્યો છે, આ સુખડી જામેલી છે, તોટી ગઈ છે, નીકળશે ત્યારે એને ટાળતા ઉતરશે, નકોડા ઉપવાસ કરાવવાના, બીજું કાંઈ નહીં. જોયું તો 15 દિવસ પહેલા ઘરમાં સુખડી થઈ હતી. એ જમાનામાં તો ક્યારેક વાર તહેવારે જ મિષ્ટાન બનાવે, બરાબર છે. 15 દિવસ પહેલા ઉખડી ખાધી છે, બરાબર છે, બની છે ઘરમાં. એવા ભાઈ હોય છે,
એકાદ બે જણ તો મારા અનુભવમાં છે, એ ભલે એમ તો પૈસા લેતા
પૈસા
દેતા હોય, અને છતાંય તે જે પૈસા આપનાર છે એને પણ ચોખ્ખું કહેતા હોય, તમારી ભૂલ છે આપણે ચલાવવા છે, અને કાં તંદર એમ કમે નહીં, આ હું નહીં તો તંદર પૈસા દેવા બંધ હોય એવો હોય તો એ પૈસા દઈને કામ કરે તો પછી એના વચ્ચે સાંભળનારને દોષ લાગે.
એમાં એવું છે,
મારે તો શ્રોતાનું શું
એમાં એવું છે કે એવી પ્રકૃતિવાળા હોય ખરા, સાચું કહેવાની પ્રકૃતિવાળા હોય ખરા, પણ એની જે લોભ વૃત્તિ છે, મેળવવાની વૃત્તિ છે, એ એક નિર્બળતા છે. નિર્બળતા એ પોતે દોષ છે. એ દોષની અંદર આ સંભાવના છે કે એનો વિશ્વાસ રખાય નહીં કે એ સાચું જ કહેશે. જેમ કે એક માણસને ચોરી કરવાની ટેવ છે, રોજ નથી ચોરી કરતો, કોક જ કરે છે, પણ એના પર એને ગલ્લો હપાય કે ન હપાય, બીજું દુકાને નોકરી આવી જાય, ગલ્લા ઉપર તું બેસી કેશ તું સંભાળજે, કોઈ આપણે એને રીતે કે નહીં વિશ્વાસ ન કરે, એમ એ વિશ્વસનીય નથી. જગતમાં આજીવિકા મેળવવા માટે હજારો પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ કરે, પણ આ ક્ષેત્રમાં આ પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ ન કરે કે જેથી ધનનું ઉપાર્જન થાય કે કોઈ લૌકિક કાર્યને સધાય એવું આ ક્ષેત્રમાં ન કરે. માણસ એમ કહે છે ને એક ઘર તો છોડવું જોઈએ, એ આની વાત છે કે આ ક્ષેત્ર એવું છે, ધર્મનું ક્ષેત્ર એવું છે, બાકી તો પોતાના પૂર્વકર્મ અનુસાર જે કાંઈ મળે છે એ ગમે ત્યાંથી પરિશ્રમ કરતા મળવાનું છે કે વગર પરિશ્રમ કરતા મળવાનું છે, મળવાનું છે તો ગમે તેમ મળવાનું છે. આ ક્ષેત્રની અંદર એને મર્યાદા બાંધી હોય તો એ દર્શન મૂળથી બચે, મિથ્યા તીવ્ર ન થાય. શરત કરીને કે પોતાના કાર્યને બદલામાં અપેક્ષા ન રાખે, ભલે શરત ન કરે વગર શરતે, પણ અપેક્ષા રાખે તો ખોટું જ છે. ભલે પગારનું નક્કી ન કરે પણ અપેક્ષા રાખ્યા કરે કે હું આ કરું છું એટલે મને કાંઈ ને કાંઈ મળ્યા કરશે, એવી જે અંદરમાં અપેક્ષા વૃત્તિ રહે તે દૂષિત છે. અને એ એટલું વક્તાને નથી લાગુ પડતું, શ્રોતાને પણ લાગુ પડે છે, અંદર અંદર માહે માહે પણ એ પ્રકારની હોય. તેનો જે મૂળ સ્વભાવ, મૂળ નિર્મળ સ્વભાવ છે તેનો અભાવ થયો નથી. સ્ફટિક પથ્થર આવે છે, રાતું છે, કાળું કપડું હોય, ફૂલ હોય, એના સંયુગમાં આવે ત્યારે એમાં એમાં ઝાંય ઉઠે છે. જ્યારે સ્ફટિક રંગીન દેખાય છે, પારદર્શક દેખાવાને બદલે એમાં રંગીન ઝાંય દેખાય છે, ત્યારે તે એનો જે નિર્મળ પારદર્શક સ્વભાવ છે તેનો અભાવ થયો નથી. કે પારદર્શકપણાના સદભાવને લઈને જાય ઉઠી છે, ત્યાં લાકડું હોત તો એમાં જાય ન પડત. પટીકનો ટુકડો છે એટલો જો લાકડાનો ટુકડો હોત તો એમાં જાય ન ઉઠત. જાય ઉઠી છે એ પણ એના નિર્મળતાની દ્યોતક છે. ખરેખર જ્ઞાનમાં પરપદાર્થનું પ્રતિબિંબ ઉઠે, જ્ઞાનાકાર અનુસાર જ્ઞાનાકાર દેખાય, એ જ્ઞાનને સ્વચ્છ દ્રષ્ટાંત છે. જેમ છે અધ્યા રાખ્યું છે, જેમ સ્ફટિકમાં આ પ્રકારે પરિણમન થાય છે તેમ આત્મામાં પુણ્યપાપના ભાવ થાય છે તે વખતે પણ આત્માના મૂળ શુદ્ધ સ્વભાવનો અભાવ થયો નથી. જ્યારે આત્મામાં રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે ત્યારે પણ એનો જે મૂળ શુદ્ધ સ્વભાવ છે એનો સદભાવ છે એનો અભાવ નથી થયો, સ્વભાવનો નાશ નથી થયો. જેમ જાણી પડી ત્યારે સ્વચ્છતા તિરોભૂત થઈ ગઈ, પારદર્શક પણ ઢંકાઈ ગયું. એ તો અવસ્થા એ પારદર્શક હતું, એનો દ્રષ્ટાંત. અહીંયા તો સ્વભાવની વાત છે કે સ્વભાવ છે એ ક્યારે નાશ નથી પામતો. અવસ્થામાં વિકૃતિ અવિકૃતિ થાય, સ્વભાવ છે એની સાથે સંબંધિત નથી. સ્વભાવ તો સ્વભાવ જુદો રહે છે. તેમ આત્મામાં પુણ્ય પાપના ભાવ થાય છે એ વખતે પણ આત્માના મૂળ શુદ્ધ સ્વભાવનો અભાવ થયો નથી. જો અંદર શુદ્ધતા રૂપે થવાની શક્તિ ન હોય તો પુણ્ય પાપના પરિણામ વખતે શક્તિરૂપ શુદ્ધતાનો નાશ થયો હોય તો પર્યાયમાં શુદ્ધતા આવે ક્યાંથી? જો અનાદિથી જીવ પુણ્ય પાપના પરિણામથી અશુદ્ધ ભાવરૂપ બની રહ્યો છે, જો એની શુદ્ધતા એથી નાશ પામી હોય તો કોઈ જીવ શુદ્ધ પર્યાય પછી પરિણમી નહીં શકે, કેમ કે એની શુદ્ધતાનો સ્વભાવનો નાશ થઈ ગયો છે તો એવું બની નહીં શકે. બીજો દ્રષ્ટાંત લઈએ, પાણીને ઓછું ગરમ કરવામાં આવે કે ગમે એટલું ગરમ કરવામાં આવે, ઉકળે એટલું ગરમ કરવામાં આવે તો એના શીતળ સ્વભાવનો નાશ થયો છે? ઊનું ઊનું ઉકળતું પાણી પણ અગ્નિ ઉપર રેડવામાં આવે તો ગારો થાય છે, એની શીતળતાનું દ્યોતક છે. અને કોઈ પણ સાધન વગર પડ્યું પડ્યું ઠંડુ થઈ જશે. ઠંડુ કરવા માટે એને ફરીને કાંઈ બીજું કરવું પડે, એને બરફ લાવ બાજુમાં મૂકો તો ઠંડુ થાય, એમ આપોઆપ ઠંડુ થઈ જશે, પડ્યું પડ્યું ઠંડુ થશે. એ એમ બતાવે છે કે એની શક્તિ છે એટલી ને એટલી એમને એમ જળવાઈ રહેલી છે, એનો જરા પણ નાશ થયો નથી, અભાવ નથી થયો. જીવ ચૈતન્ય સ્ફટિક છે અને એમાં પુણ્ય પાપના ભાવ અને કર્મ પ્રકૃતિના ઉદયના ગમે એટલી જાણ પડે પડછાયા પડે તો પણ આત્મા ચૈતન્ય શુદ્ધ શક્તિ, તે શુદ્ધ શક્તિ છે, એમાં અશક્તિ નથી. શક્તિની પાસે કોણ જઈ શકે? શક્તિની પાસે કોઈ જઈ ન શકે. આ સીધી વાત છે. રાગ દ્વેષ મોહ અશુદ્ધતા કોઈ પણ પ્રકારના ભાવો શક્તિ સુધી પહોંચતા જ નથી. એટલે કે જ્ઞાની એમ અનુભવ કરે છે કે મારા સુધી આ વિભાવ ભાવોની પહોંચ નથી, બહારને બહાર પરિણમે છે, મારાથી બહાર પરિણમે છે, મારાથી દૂર રહીને પરિણમે છે, મારા સુધી આવી શકતા નથી, હું એવું ને ઓછું કરું છું. એવું એનું જે પોતાના શુદ્ધ સ્વભાવ પરનું શ્રદ્ધા જ્ઞાનનું જે ધોર છે એ એને બાકી રહેલા જે અશુદ્ધ ભાવો છે એ મટવાનું કારણ થાય છે. દૂર કહો કે પુરુષાર્થ કહો, એને મટવાનું કારણ છે. જ્ઞાની શું કરે છે એમ વિચારવામાં આવે તો એ પોતાના શુદ્ધ સ્વભાવ ઉપર જોર કર્યા કરે છે. હું આવો છું, હું આવો છું, હું આવો છું, એનું એને સતત આત્મજાગૃતિ રૂપ પુરુષાર્થ ભાવનું પરિણામ નિરંતર ચાલે છે. સર્વ દોષને બુદ્ધિપૂર્વકના કે અબુદ્ધિપૂર્વકના સર્વ દોષ મટાડવાનું આ કારણ છે. સ્વશક્તિ સ્પર્શન એમ લીધું છે, સ્વશક્તિને સ્પર્શે છે, પોતાના સામર્થ્યને સ્પર્શે છે, એને સ્પર્શતા સ્પર્શતા એમ કહો કે સાવધાન થઈને એમાં અહમ પણ કરતા એમ કહો, શ્રદ્ધા જ્ઞાનથી સાવધાન થવાનું કહો, બે એક જ વાત છે. શ્લોક છે, કલશ છે, 116 નંબરનો કલશ છે, સમય સાથે. કોને પાપ અધિકાર છે? સતત ધારાવાહિકપણે નિરંતર બુદ્ધિપૂર્વક સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને સમગ્રમ સમસ્ત વારંવાર અબુદ્ધિપૂર્વક આપી અને અબુદ્ધિપૂર્વક જે રાગની ધારા ચાલે છે તમ જીતું એને જીતવા માટે સ્વશક્તિ સ્પૃશન શું ઉપાય છે? પોતાની શક્તિને સ્પર્શવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. શુદ્ધ શક્તિને સ્પર્શે તો એના બુદ્ધિપૂર્વકના દોષ પણ મટે, અબુદ્ધિપૂર્વક ના દોષ પણ મટે. જ્યારે આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે પોતે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો, અર્થાત નહીં કરતો થકો. વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને વારંવાર જ્ઞાનાનુભવન રૂપ સ્વશક્તિને સ્પર્શતો થતો, એ રીતે સમસ્ત પરપરિણીતિને ઉચ્છેદન કરતો થતો, જ્ઞાનના પૂર્ણ ભાવરૂપ થતો થતો. ખરેખર સદા નિરાશ્રવ છે જ્ઞાની. આ રીતે નિરાશ્રવ થાય છે. નિરાશ્રવ થવાનો આ એકમાત્ર ઉપાય છે એમ લીધું છે. સ્પર્શવું એટલે સંભાળવું, સાવધાન થવું, અભેદ થવું, લીન થવું, ગ્રહણ કરવું, પકડવું, આશ્રય કરવો, એ બધા ભાવ એમાં આવી જાય છે. સ્વભાવ કહો, શક્તિ કહો, એક જ વાત છે. પોતાના અનંત સામર્થ્યને સંભાળે, ગ્રહણ કરે શ્રદ્ધા જ્ઞાનથી, એટલે તમામ પ્રકારના દોષ નાશ થવાનો આ એક જ ઉપાય છે. માસ્ટર કી બધા તાળા ખુલી જાય. હું નાયક છું એ બધા તાળા ખોલવાની એક જ ચાવી છે. આવે છે વચનામૃતમાં, નાયક છું એમ કહો, સ્વભાવ સ્વરૂપ છે એમ કહો, શક્તિ સ્વરૂપે છું એમ કહો, બધું એક જ છે. એ અહીંયા દર્શાવે છે સ્ફટિકના દ્રષ્ટાંતે કે રાગ ઉપર દ્રષ્ટિ હોવાને લીધે મિથ્યાત્વ અવસ્થામાં પોતાનો આત્મા આખો રાગમય પ્રતિભાસે છે. હું આખો રાગમય છું એવું લાગ્યા કરે છે, એવો એને અનુભવ થાય છે. એને એમ કહે છે કે એ જ વખતે તારું શુદ્ધ સ્વરૂપ અનંત સામર્થ્ય અકબંધ છે, પૂરેપૂરો તું શુદ્ધ છો, તારી શક્તિમાં જરા પણ અશુદ્ધતા વ્યાપી નથી. રાગાદી ભાવ એને વ્યાપવાની મર્યાદા પર્યાયની સીમા સુધી છે, પર્યાયની હદ સુધી એ વ્યાપે છે. અંદરમાં રહેલી જે શક્તિ છે એમાં રાગાદી વ્યાપી શકતા નથી. આમ છે, વ્યાપક ભાવનો અભાવ છે. વસ્તુની વિચિત્રતા કેવી છે, કે આત્મા પોતે જ રાજાજી ભાવે પરિણમે છે, બીજો તો કોઈ પરિણમતો નથી. તેમ છતાં એની જે મૂળ શક્તિનું સ્વરૂપ છે એમાં એનું વ્યાપન થઈ શકતું નથી. જેમ શરીરમાં રોગ થાય ત્યારે પણ પ્રતિકાર શક્તિ રહેશે કે નથી રહેતી? આ છોલાય છે, ભાંગે છે, તો એની મેળે આપોઆપ ફંધાય છે કે બીજું કાંઈ છે? હાડકું ભાંગે છે, શું અંદર દવા કરે છે? આ ટીકડીને ઇન્જેક્શન આપે છે, કોઈ અંદરની દવા છે જ નહીં, એ તો એક આશ્વાસન જ છે. હાડકું માંગે છે, આપોઆપ જ સમજાય છે. હાડકામાંથી જ હાડકાનો રસ જરી અને હાડકું થઈ જાય છે, એ જ હાડકું થઈ જાય છે. એને અંદર સાંધવા માટે કોઈ દવા કામ કરે છે કે કોઈ બીજી કોઈ ચીજ રેડવામાં નાખવામાં આવે ને સાંધવામાં આવે છે? બનતું નથી. એની શરીરની જે પ્રતિકાર શક્તિ છે રોગની અથવા અસ્વસ્થતાની, સ્વાસ્થ્ય શક્તિ છે, એ આપોઆપ જ કામ કરતી હોય છે. એને માટે કંઈ કરવાની જરૂર નથી. એમ આત્મામાં નિર્દોષતા, શક્તિ, જ્ઞાન, પુરુષાર્થ, સુખ, આનંદ અનંતું ભરેલું છે. સદા ઉપયોગ ધારી, ઉપયોગ સ્વભાવી, આનંદમય પોતે જ બહેનો બનેલો જ છે. છે એવો જોવો છે માત્ર. કર્તવ્ય કેટલું છે? છે એટલું જોવું, છે એમ જોવું, એટલું જ કર્તવ્ય છે. આથી વધારે કર્તવ્ય છે કંઈ લાવવાની ચીજ નથી, અંદર કંઈ બનાવવાની ચીજ નથી, બાકી બધું આપોઆપ છે. પણ માની લીધેલા બીજા કાર્યોની ઉપાધિ અને માની લીધેલું પોતાનું મનુષ્યપણું અને દેહાર્થ આદિની કલ્પના, એને એક સમય પણ પોતાનું સ્વરૂપ જોવા દેતું, ઉપયોગ એટલો નબળો થતો નથી કે એક ક્ષણ પણ એ પાછો વળીને જોવે અંદરમાં, દુઃખનું કરે કે હું કેવો છું, એક ક્ષણ માટે નબળો થતો નથી. આ એ ટ્રેજેડી છે, મોટી દુઃખમય પરિસ્થિતિ છે. પણ સર્વકાળે સ્વભાવનો સદભાવ છે, સ્વભાવનો અભાવ ક્યારેય થયો નથી. જો થયો હોય, શુદ્ધતા થવાની શક્તિ ન રહી હોય તો, પુણ્યપાપના પરિણામ વખતે શક્તિરૂપ શુદ્ધતાનો નાશ થયો હોય તો પર્યાયમાં શુદ્ધતા ક્યાંથી આવે? અથવા કદી ક્યારે આવે કે કદી આવી શકે નહીં. જે કોઈ જીવો શુદ્ધ થયા, સિદ્ધ થયા, તે બધા જ પહેલા સંસારી હતા. અન્ય મતની જેમ નથી કે અનાદિથી કોઈ ઈશ્વર છે, એવું નથી. જેટલા કોઈ ભગવાન થયા એ બધા જ પહેલા સંસારી હતા. એક પણ સિદ્ધ પરમાત્મા સિદ્ધાલયમાં અનંત છે એમાંથી એક પણ સિદ્ધ પરમાત્મા એવા નથી કે જે એની પૂર્વ અવસ્થામાં સંસારી ન હોય ને સિદ્ધ 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 જ હોય એના દેખી, એવું વ્યક્તિ પણ કોઈ નથી. જો શુદ્ધતાની શક્તિ નાશ પામી હોય તો ક્યાંથી એ શુદ્ધ થયા? કે શુદ્ધતાની શક્તિ સરસ સદાય નિરંતર સદાય વિદ્યમાન રહે છે, ક્યારે પણ એનો અભાવ થતો નથી, નાશ એનો થતો નથી. દ્રવ્યમાં શક્તિપણે શુદ્ધતા ભરી છે તો પર્યાયમાં શુદ્ધતા પ્રાપ્ત થાય છે. એમાં શુદ્ધ થવાની શક્તિ છે એને લઈને શુદ્ધતા ઉત્પન્ન થાય છે. શક્તિ નથી અને થાય છે એવું તો બની શકે એને તો કાર્યનું ક્યાંથી આવે? જાણવાની શક્તિ ન હોય તો જાણે ક્યાંથી? અહીંથી જ્ઞાન શક્તિ પકડાય છે. શક્તિને પકડવી હોય તો આ જીવ જાણી રહ્યો છે. જાણવાની શક્તિ હોય તો જાણે, જાણવાની શક્તિ ન હોય ને જાણે કેવી રીતે? એ જાણે છે એની શક્તિને પ્રદર્શિત કરે છે, પણ એની નજર શક્તિ ઉપર જવી જોઈએ એટલી વાત છે. શક્તિ જોવે તો શક્તિ શક્તિ પણ એ કોઈ દિવસ મર્યાદિત હોય શકે નહીં. ભલે અગ્નિનો તિખારો એક કણ જેટલો હોય,
શક્તિ આખા વિશ્વ ને બાળે એટલી છે અંદર. શક્તિ કેટલી? આખા વિશ્વ ને
બાળે.
આખા વિશ્વ ને બાળે એટલી શક્તિ છે. એમ ભલે સંસારી જીવના છદ્મસ્ત નો જ્ઞાન ઉપયોગ જાણવાની શક્તિ કેટલી એને, લોકાલોક ને અનંત વિશ્વ ને જાણે એટલી શક્તિ છે. આ સ્વાધ્યાયનો હેતુ આ છે કે કોઈ રીતે એને ઓળખાણ થાય, પોતાની શક્તિ કેવી એને કેવડી છે, એની ક્વોન્ટિટી ને ક્વોલિટી એનું પૂરું માપ જો સમજમાં આવે, ઓળખાણમાં આવે, તો એનું લક્ષ ફરી જાય. જે અનાદિથી દેહાર્થનું લક્ષ છે, પર્યાય બુદ્ધિ છે, પર્યાયનું લક્ષ છે, પર્યાયની મુખ્યતા છે, એ ફરી જાય. લક્ષ ફરે તો આગળનો રસ્તો સુગમ છે. પછી એકવાર જો લક્ષ ફરે તો આગળની બધી લાઈન સુગમ છે. પછી ઓટોમેટિક પરિણામ ગોઠવવામાં માંડે છે, અથવા ઉર્ધતા ક્રમમાં પરિણામ આવી જાય છે. જો લક્ષ ફરે તો પરિણામમાં ઉર્ધતાનો ક્રમ ઉત્પન્ન થાય છે. સૂત્ર ઉતર ચડતા જ પરિણામ થાય છે. કેમ કે બધું કાર્ય લક્ષ થશે કે હું તો આવું છું, હું તો આવો છું, ને એ લક્ષ નહીં જાય. લક્ષ થતા પછી લક્ષ ખસતું નથી. લક્ષ ખસતું નથી એટલે પ્રવૃત્તિ ગમે તે થાય, લક્ષ એકનું એક જ રહે છે. એટલે એનું પરિણામ માનું ઉર્ધતા ક્રમ થઈ જાય. એ શુદ્ધિ તરફ આગળ વધે છે. શુદ્ધ સ્વભાવના લક્ષે એની શુદ્ધિ વધતી જાય છે, આપોઆપ જ વધતી જાય છે, પૂર્ણ શુદ્ધ થાય છે. એટલે કાલ રાત્રે લીધું હતું, સ્વાધ્યાય શુદ્ધતાના ઉદ્દેશથી કરો, ઓળખાણના લક્ષના ઉદ્દેશથી કરો કે હું શું કરવા આ પ્રવૃત્તિ કરું છું, મારો ઉદ્દેશ શું છે આ પ્રવૃત્તિ પાસે, મારું સ્વરૂપ ઓળખવું છે. ઓળખવાની જે વૃત્તિ, સ્વરૂપને ઓળખવાની વૃત્તિ, સ્વરૂપને પહેચાનવાની જે વૃત્તિ છે, એ વૃત્તિ એની બરાબર નિરંતર સતત જળવાયેલી રહેવી જોઈએ. ગમે તે વાત ચાલે, ગમે તે વિષય ચાલે, મારા સ્વરૂપને ઓળખાણ કરવાની જે વૃત્તિ છે, એ વૃત્તિ ઊભી રાખીને દરેક વિષયને સમજવામાં લેવો જોઈએ કે આમાંથી મારે મારું સ્વરૂપ ઓળખવું છે. કોઈ પણ વાત આવે તો એમાં મારું સ્વરૂપ ઓળખવું છે. તો સ્વરૂપને ઓળખવા માટે જે વાત આવે છે એ તો એના ઉપર એનું બરાબર ધ્યાન જશે. એ સિવાયની નકામી વાત આવશે તો એ લક્ષ્મણ છોડી દેશે, એના ઉપર ધ્યાન નહીં આપે કે આ મારે કામની ચીજ નથી, મારે સમજવા માટેની જરૂરી વાત નથી, એ છોડી દેશે, જવાનું કરશે. એને અપ્રયોજનભૂત અને પ્રયોજનભૂત વિષયની વહેંચણી કહેવામાં આવે છે. એ અહીંથી વાત લીધી છે કે દ્રવ્યમાં શક્તિપણે શુદ્ધતા ભરી છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં તો વારંવાર આ વિષય આવે, આત્મા કેવો છે, કેવડો છે, એ વાત વારંવાર આવે. પુણ્યમાં ધર્મ નથી એમ કહીને એમ જ કહેવું છે કે ધર્મ છે એ શુદ્ધ સ્વભાવનો શુદ્ધતારૂપ પરિણમન છે, આ પુણ્યભાવ છે એ આત્માના સ્વભાવરૂપ પરિણમન નથી. સ્વભાવરૂપ પરિણમન તો નથી, પણ સ્વભાવને તોડનારું વિભાવ જાતિનું વિરુદ્ધ પરિણમન છે. સંભાળજે, તારાથી વિરુદ્ધ જાતિનો તારો વિરોધી ભાવ છે. તેની પાપ અધિકારમાં તો એ વાત જ લીધી છે કે એ તને તિરોધાન કરનારો છે. તિરોધાયિત વાત, તેની પાપના ભાવ તારા સ્વરૂપનું તિરોધાન કરનારો છે, તારી શક્તિને આચ્છાદન કરનારો છે, આવરણ કરનારો છે, પ્રગટ નહીં થઈ ન થવા દે એવા પ્રકારનો વિરોધક વિરાધી ભાવ છે, વિરોધી ભાવ છે. માટે એનો આદર કરવાનો પ્રશ્ન રહેતો જાત પકડવી છે. આખી જાત એની જાત શું છે? એ તારાથી વિરોધ પ્રકારની જાત છે. એ તારાથી વિરુદ્ધ પ્રકારની જાત છે એવી તારી ઓળખાણ થયા વિના તને કેમ ખબર પડશે? ભાવ તો તારી અવસ્થામાં થાય છે, તો તારી અવસ્થામાં થતો ભાવ તારી જાતની ઓળખાણ મુજબ તારાથી વિરુદ્ધ જાતિનો છે એ કેમ તને સમજાશે? એનો નિષેધ કેવી રીતે આવી શકશે? ઓળખાણ વગર એટલે એ સ્વભાવને ઓળખવો જરૂરી છે. અહીંયા કહે છે કે દ્રવમાં શક્તિપણે શુદ્ધતા ભરી છે તો પર્યાયમાં શુદ્ધતા પ્રાપ્ત થાય છે. શક્તિપણે જે શુદ્ધતા ભરી છે એ સમજાવવા માટે જે શુદ્ધતાની શક્તિનો વિષય સમયસારમાં છે એની શૈલી બહુ સ્પષ્ટ વિષદ છે કે શક્તિપણે જે શુદ્ધતા ભરી છે એનો અર્થ જ એ છે કે જેવી શક્તિ છે એવું જ પરિણમન થાય એવો એનો સ્વભાવ છે. શક્તિનો સ્વભાવ કેવો?
એવું જ પરિણમન થાય.
અરે શક્તિ તો સદાય પરિણમે છે, એનો સ્વભાવ કેવો? કે શુદ્ધત્વ પરિણમનશીલ તે તેનો સ્વભાવ છે. રાજમનજી શુદ્ધત્વ પરિણમનશીલ, શુદ્ધપણે પરિણમવું એવો જેનો સ્વભાવ છે એવો શક્તિનું સ્વરૂપ છે. એ સ્વરૂપે તો એને જો પોતાને તને શુદ્ધતાનું પરિણમન થશે, તને અશુદ્ધતાનું પરિણમન નહીં થાય. શક્તિ છે શક્તિ છે શક્તિ છે એમ જોવાને બદલે શક્તિને શ્રદ્ધામાં વ્યક્તપણે ભાવ, દીપચંદજી એમ કહે છે, અવ્યક્ત શક્તિને શ્રદ્ધામાં વ્યક્તપણે પ્રત્યક્ષ કરીને એની ભાવના કરો. અવ્યક્તને વ્યક્તપણે ભાવતા તે વ્યક્ત થઈ જાય છે. આ શક્તિની વ્યક્તિ કરવાનું વિજ્ઞાન છે, વિધિ વિજ્ઞાન, વિધિનું આ વિજ્ઞાન છે કે શક્તિને કેવી રીતે વ્યક્તિ કરવી, કે શક્તિને વ્યક્તપણે ભાવવી, આ પદ્ધતિ છે. અને એ પદ્ધતિ સમયસારમાં આચાર્ય ભગવાનની છે અને ગુરુજીને જે પ્રવચન કર્યા છે એ મુદ્દા ઉપર, એ મુદ્દા ઉપર અથવા એવી જ રીતે પ્રવચન કર્યા છે કે શક્તિને કેવી રીતે પરિણામ આવે, શક્તિનું શુદ્ધ પરિણમન કઈ રીતે આવે. એટલે એક એક શક્તિની વ્યાખ્યા પર વ્યાખ્યાયિક પરિણમન અપેક્ષા એ છે. જેમ કે બારમી પ્રકાશ શક્તિ છે, તો પ્રકાશ શબ્દ એવો છે કે અનાદિથી જીવને જળનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, બત્તીનો પ્રકાશ, એ પ્રકાશનો પરિચય છે. એટલે પ્રકાશ એટલે આ જે જળ પરમાણુમાં જે ઉજ્જવળતા આવે છે એને પ્રકાશ સમજે છે. શબ્દથી એનો પૂર્વગ્રહ એવો છે, અર્થ એવો ગ્રહણ કરે છે કે છે કે નહીં. સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ આમ લીધું છે. આત્માને જ્ઞાનને જ્ઞાનનું વેદન થાય એવી જેનામાં શક્તિ છે સામર્થ્ય અને એવું જ પરિણમન કરવાનો જેનો સ્વભાવ છે તે મય તે મજી એમ કહીને આ પ્રકાશ શક્તિ છે. આત્મામાં પ્રકાશ થાય છે, પ્રકાશ થાય છે એટલે કે પોતાને પોતાનો અનુભવ થાય છે, વેદન થાય છે, એને પ્રકાશ કહેવામાં આવે છે. જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારમાં, ઉપયોગ દ્વારમાં ચૈતન્યના પ્રકાશને ચૈતન્યના વેદનને જોવો, અવલોકવો, અનુભવવો, આ દીપચંદજી જે વાત કરી છે ભાવના કરવી. જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારમાં ચૈતન્ય પ્રકાશને ભાવનાથી જોવો કે આ હું છું, તો એ રીતે વેદનથી ગ્રહણ થશે. વિચાર કરવો બીજી વાત છે, ગ્રહણ થવું એ બીજી વાત છે. ગ્રહણ કરવાની વાત છે. એવી રીતે શક્તિને જોવી, દ્રવ્યમાં શક્તિપણે જે શુદ્ધતા ભરી છે તો પર્યાયમાં પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રાપ્ત થાય છે, પ્રાપ્તમાંથી પ્રાપ્તિ થાય છે, પ્રાપ્ત હોય એમાંથી પ્રાપ્તિ થાય છે, શૂન્યમાંથી સર્જન થતું નથી એમ કહેવાય છે. બરોબર. જોકે શક્તિને જે જુએ છે એ તો શક્તિને એવી રીતે જુએ છે કે અનંત સામર્થ્યનો ખજાનો એનું નામ શક્તિ. શું? અનંત સુખનો ખજાનો તેનું નામ સુખ શક્તિ, અનંત જ્ઞાનનો ખજાનો તેનું નામ જ્ઞાન શક્તિ. શક્તિ એટલે અખૂટ ભંડાર, એને શક્તિ રૂપે જોવામાં આવે છે. તો એ તો પ્રાપ્ત છે, એ તો અનાદિથી છે, મળેલી જ છે. અનાદિથી પણ ક્યારે પહેલી મળી નહીં, એ પ્રાપ્ત જ છે. પ્રાપ્તમાંથી પ્રાપ્તિ થાય છે, પ્રાપ્ત ન હોય એમાંથી કદી પ્રાપ્તિ થતી નહીં, આ નિયમ છે. કેમ કે છે ને અંદર સત્વ નથી, પાણીમાં માખણ નું સત્વ નથી. સત્વ એટલે સત્તાપણું, એને સત્વ કહે છે. હોવાપણું એને સત્વ કહેવામાં આવે છે. ત્વ એટલે પણું, મનુષ્યત્વ, મનુષ્યપણું એમ. સત્વ એટલે સત્તાનું હોવાપણું તેને સત્વ કહે છે. માખણ નું સત્વ નથી. દૂધમાં માખણ નું સત્વ છે, ઘી નું સત્વ છે, એમાં એનું સત્વ છે, આમાં પાણીમાં નથી. એમ આત્મામાં સત્વ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત અનંત ગુણોનું અનંત સત્વ ભરેલું છે. એ સત્તાનું સત્વ છે, એમાંથી ઉત્પન્ન થાય છે. કોઈ બહારથી ચીજ આવતી નથી, અને ન હોય એમાંથી કઈ ઉત્પન્ન થઈ જાય એવું બનતું નથી, એમ છે. અજ્ઞાન રૂપી આચ્છાદન છે અવસ્થામાં, એક ધૂળને ખંખેરી નાખે, કર્મરજને ખંખેરી નાખે, તો પોતે નિરાવરણ શુદ્ધ છે, સદાય નિરાવરણ શુદ્ધ છે. ખરેખર તો દિવ્ય ધ્વનિમાં જિનેન્દ્ર પરમાત્મા એ બધાને એનો આત્મા જ બતાવ્યો છે. જો તારો આત્મા આવો છે, તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તારા આત્માને જો, તારા આત્મામાં જ આ બધું ભર્યું છે. તારા આત્મા, તારે કાંઈ કોઈની અપેક્ષા કરવી પડે, કાંઈ બહારથી લેવા જવું પડે એવું નથી. તારા આત્મામાં બધું બધું ભર્યું છે, પૂરેપૂરું ભર્યું છે. વળી તું સ્વરૂપે એકત્વ એટલે એકલો હોવા છતાં અનંત ગુણનો સમાજ તારામાં છે, અનંત ગુણની વસ્તી તારામાં છે. શું દેશમાં તો મર્યાદિત માણસો હોય, ઘરમાં મર્યાદિત માણસો હોય, ગામમાં નગરમાં મર્યાદિત માણસો હોય, આત્મામાં અનંત ગુણનો નિવાસ છે, અનંત ગુણની વસ્તી છે. માટે એને વસ્તુ કહેવામાં આવે છે. અનંત ગુણ વાસ્તુ કરીને રહેલા છે એમાં અનાદિથી, માટે એને વસ્તુ કહે છે. આવી વસ્તુ પણ પોતે છું. આ વસ્તુનો સ્વભાવ છે, એ જ ધર્મ છે. ધર્મ કોઈ રૂઢિ રિવાજ, જપ તપ, માળા, ભક્તિ પૂજા એ કોઈ ધર્મ નથી. શાસ્ત્ર વાંચન એ કોઈ ધર્મ નથી. વસ્તુનો સ્વભાવ જ ધર્મ છે. બીજો વિચાર છે, ભેંસ રહીએ છે, આત્મા ક્રીડા કરે છે, આનંદ બાગમાં આત્મા ક્રીડા કરે છે. બાગની અંદર અનેક પ્રકારના ક્રીડાંગણો હોય, અનેક પ્રકારના હોદ, અનેક પ્રકારના વૃક્ષો, અનેક જાતની વિવિધ સુંદરતા હોય બગીચો, બગીચાની અંદર તો માણસને બગીચાની બહાર નીકળવું ન ગમે. એમ કહે છે કે તારો જે આત્મારૂપી બાગ છે એમાં વિવિધ પ્રકારના એવા રમણીય ગુણો છે કે તું રમણતા કયા જ કર તારા આત્મામાં. સાદી અનંતકાળ પર્યંત આ સિદ્ધાત્માઓ અંદરમાં રમણતા કરે છે, બહાર આવતા નથી. એવો રમણીય ક્રીડાવન, ક્રીડાવન કહે છે આત્માને. વન મોટું સામાન્ય નથી, ક્ષેત્ર ભલે નાનું દેખાય શરીર પ્રમાણે, પણ એની ભાવની શક્તિની વિશાળતા એટલી છે કે આત્મા ક્રીડાવનમાં રમણતા કયા જ કરે, ત્યાંથી બહાર નીકળવાની એની કોઈ જરૂર નથી. શાંત નિરુપાધિક ભાવે અંદરમાં ક્રીડા કર્યા કરે, પરિણમન કર્યા કરે. પરિણમન એ એની ક્રીડા છે. ક્રીડાવન દીધું છે, નંદનમન એ વાત કરે છે કે દ્રવ્યમાં શક્તિપણે શુદ્ધતા ભરે છે તો પર્યાયમાં શુદ્ધતા પ્રાપ્ત થાય છે. આ બધા બહુ અંદર બહુ ભર્યા ભર્યા વચનો છે, બહુ ભાવ ભરેલો છે એ બાબતનો છે. પ્રાપ્ત માંથી પ્રાપ્તિ થાય છે, ઘણી વાર સાંભળ્યું માટે એમાં ઉપેક્ષા થાય એ કરવા જેવું નથી, પણ અંદર બહુ ભાવ ભરેલો છે એવી પ્રાપ્ત માંથી પ્રાપ્તિ થાય છે, જેમાં હોય તેમાંથી પ્રગટે, જેમાં ન હોય એમાંથી શું પ્રગટે, હોય એમાંથી બહાર આવે, ન હોય એમાંથી બહાર શું આવે, સત્વ પીડ્યું હોય તો બહાર આવે, જેમાં હોય જ નહીં પાણીને ઉલોઈ વાખરે, રીતિને પીછા કરે તેલ નીકળે, તલમાંથી તેલ નીકળશે, રીતિમાંથી તેલ કદી નીકળતું એમ આત્મા અનંત સુખ અને અનંત જ્ઞાનથી લબાલબ ભરેલો છે. માણસ કહે કે આનું એવું શરીર છે કે નાની ચોટકી વર્ષો તો લોહી નીકળશે, એમ જરાક અને ભી આપે અંદરમાં પુરુષાર્થને ભીસ આપે તો અંદરથી જ્ઞાન ને આનંદના ફુવારા છેડ છૂટે એવું છે, એટલો ભરેલો પદાર્થ છે અંદર. એ હોય એમાંથી પ્રગટે છે, ન હોય એમાંથી પ્રગટવાનો પ્રશ્ન રહેતો.